તારીખ 3/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 263 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 119
આત્મા પરમાત્મા કોઈ સ્વીકાર ન કરી શકે પોતાની પર્યાયમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહીં. અહંકારો ત્યાં સુધી માની રાખ્યું છે કે બીજા પદાર્થોની અવસ્થામાં ફેરફાર ન કરી શકાય. બીજા પદાર્થો આત્માના આધીન પરિણમતા નથી. પોતાની ઈચ્છા રાગ દ્વેષ મોહના પરિણામને તાબે થઈને બીજા પદાર્થોના કાર્યો કરી શકાતા નથી. એ વાત તો અનુભવથી પણ ખ્યાલમાં આવે છે. અનેક પ્રકારના કાર્યો કરવાના પરિણામ થવા છતાં એ કાર્યો ન થવાના પ્રસંગ બને છે. એ વાત ઠીક છે, યોગ્ય છે, સ્વીકાર છે, ઠીક કહેતા એમાં જે સ્વીકાર આવે છે. પણ પોતાની પર્યાયમાં ફેરફાર કરવાના પણ પોતાનો સમય એટલે પોતાનો કાબુ ન હોય. પ્રશ્ન ક્યાંથી આવે છે કે પરિણામની ઈચ્છા પ્રમાણે જીવા કરવા ધારીએ તેવા થાય કે નહીં? અહીં પ્રશ્ન અહીંયા છે. પોતાના પરિણામ કોઈ જીવ કોઈ આત્મા પોતાની ઈચ્છા પ્રમાણે કરવા ધારો તો કરી શકે એનો પોતાના ઉપર પોતાના પરિણામનો પોતાને કાબુ છે કે નહીં? આવો પ્રશ્ન છે. ખરેખર જે વિચાર કરે કે એક સમય પછી કયું પરિણામ આવવાનું છે એની કોઈ જીવને ખબર નથી. ક્યારનું પરિણામ વર્તે છે, ત્યાર પછી કયું પરિણામ ઉત્પન્ન થશે એની ખબર છે? જેઓને ખબર નથી કે આમ કરવું ને તેમ કરવું ઈચ્છાને આધીન થાય ખરું. એક માણસ વિચાર કરે કે ફલાણો વિચાર કરવો જ નહીં અને એનો વિચાર આવે બને છે કે નહીં? આ નિર્વિકલ્પ સંયોગ દર્શન કરવું છે એટલે વિકલ્પ કરવો જ નહીં. વિકલ્પ કરવો નહીં એનું પરિણામ પણ એક વિકલ્પ થયો. એ પ્રકારે જીવો કે જીવની ઈચ્છાને આધીન, પોતાની ઈચ્છાને આધીન, ઈચ્છારૂપ રાગને આધીન, ઈચ્છા એટલે ઈચ્છારૂપ રાગને આધીન જીવના પોતાના પરિણામ નથી. અહીંયા પ્રશ્ન એથી ઉદ્યો છે કે પોતાના પર્યાયમાં ફેરફાર કરવામાં પોતાનો કાબુ છે કે નહીં? કહે છે કે પોતાની પર્યાયમાં ફેરફાર કરવાનો રાગથી કાબુ છે કે રાગ વગર કાબુ જોઈએ છે? ખરેખર તો પર્યાય શુદ્ધ થાય, પર્યાય સ્વસ્થાનમાં રહે એ પર્યાયનું યથાસ્થાન છે અને તેમ થાય તો તેમાં ફેરફાર કરવો ન જોઈએ. તેના પછી ફેરફાર કરવાનો પ્રશ્ન નથી, જરૂરિયાત નથી, આવશ્યકતા નથી. એટલી વાત તો બરાબર છે અને એવું થવા માટેનો ઉપાય છે અને એમ સહજપણે થઈ શકે છે એ અહીંયા પ્રશ્નના ઉત્તરમાં આવશે એ વિશે. પણ પ્રશ્નમાં જે વાત છે કે ઈચ્છા પ્રમાણે પરિણામમાં ફેરફાર થાય કે નહીં તેને થાય, પોતાની ઈચ્છા પ્રમાણે પોતે પોતાના ઈચ્છાને આધીન બાકીના પરિણામો કરી શકે એવું બનતું નથી. વચન કાયાના પરિણામ તો ન કરી શકે, પણ કેવી તો પરદેવ છે, બોલવું હોય કાંઈક ને બોલાય કાંઈક. ત્યાંથી માંડીને મનવચન કાયાના અને બીજા પદાર્થના પરિણામને ન કરી શકે, પણ પોતાના રાગ ને ઈચ્છાને અનુકૂળ પણ પરિણામ થાય એવું પણ પરિણામનું રાગનું આધીન પણ સિદ્ધાંતમાં નથી, વસ્તુના સિદ્ધાંતમાં નથી એટલે વસ્તુના સ્વરૂપમાં નથી, વસ્તુના વિજ્ઞાનમાં એ નથી. તો પ્રશ્ન એટલો જ રહે છે કે પર્યાય એના યોગ્ય સ્થાનમાં રહે એવું કરી શકાય કે નહીં. હા, એવું કરી શકાય છે, એ થઈ શકે છે. એના માટે એની ઈચ્છાને રાગ પકડી રાખવો પડે, એના માટે એની ઈચ્છામાં રહેવું પડે એ પ્રશ્ન નથી. એનો ઉપાય બીજી રીતે છે, એ ઉત્તરમાં વિષય છે. ઉત્તર હરે ભાઈ, જ્યાં દ્રવની મુક્તિ કરી ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવમાં જ વળી જાય. શું કહે છે કે તારે તારા પરિણામ ઉપર કાબુ મેળવવાનો એક અહીંયા અભિપ્રાય છે, એને અનુસરીને આ પ્રશ્ન ઉભો થયો. તો પરિણામ ઉપર કાબુ આવી જાય તો બધી વાત ઠીક થઈ જાય. અહીંયા ગુરુદેવ શ્રી પાયાથી એક વાત કરે છે કે તારું સ્વદ્રવ કેવું છે, તારું મૂળ સ્વરૂપ કેવું છે એ નક્કી કર્યા વિના એક વાત તારી સિદ્ધિ નહીં ઉતરે. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નક્કી નહીં થાય ત્યાં સુધી કોઈ વાત બરાબર, એક પગલું પણ, એક કાર્ય પણ એનું યોગ્ય છે એ વાત પોતાના બોધાનપણામાં સ્વીકારવા યોગ્ય નથી. અહીંયા પોતાનું પોતાના સ્વરૂપનું બોધાનપણ છે, ત્યાં એને આમ કરવું છે ને આમ નથી કરવું, આ કર્તવ્ય છે ને આ અકર્તવ્ય છે એ વાત યોગ્ય વિચારણા વાળી નથી, સુયોગ્ય વિચારણા વાળી નથી. કેમ કે પોતાને તો ખબર નથી કે પોતે કોણ છે ને કેવો છે. એટલે સૌ પહેલા પ્રથમમાં પ્રથમ એમ કહે છે કે તારા સ્વ સ્વરૂપને, સ્વદ્રવને, પોતાની જાતને તું નક્કી કર. હવે એમ જ્યાં નક્કી કરવા જાય છે કે હું આવો છું, મારો સ્વદ્રવ આવું છે એમ શ્રદ્ધાના જ્ઞાનમાં આવે છે, નિશ્ચિત થાય છે, ત્યારે તે નિશ્ચિત જે શ્રદ્ધા જ્ઞાનમાં સ્વદ્રવનું શ્રદ્ધાનું જ્ઞાન થાય છે તે પર્યાય પોતે સ્વદ્રવ તરફ અંતર્મુખ થઈને એને શ્રદ્ધા જ્ઞાન માલીએ છે, વિષય કરે છે. ત્યાં સુધી તો વિષય થતો નથી, એટલે આપોઆપ પર્યાય એના સ્વસ્થાનમાં આવી ગઈ એમ કહેવાનું છે. પર્યાય જ્યાં સ્વદ્રવની સન્મુખ થઈ ત્યાં તે પર્યાય પોતે નિર્વિકાર થઈ, અને એ નિર્વિકાર પર્યાય છે એ એનું કર્મ હતું. એને શું કર્યું હતું કે રાગ દ્વેષ મોહ અને કોઈ દોષ જોતા નથી, કસાય કલંકનો અભાવ કરવો છે એવી જે ઈચ્છા છે તે ઈચ્છાને આધીન કોઈ આ પરિણામ નહીં થાય, એવી ઈચ્છાને આધીન એવા નિર્દોષ પરિણામ નહીં થાય. પણ દોષ રહીત જે સ્વદ્રવ છે, નિર્દોષ પરમાત્મા જે છે, એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા શ્રદ્ધા જ્ઞાનમાં લેનાર પર્યાય પણ નિર્દોષ થાય છે એને કરવા યોગ્ય કરી લીધું. એટલે એક સાથે બે કાર્ય છે, પોતાની પોતાના સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનમાં નક્કી કરવાનું પણ થયું, ને નક્કી કરવા પણ એનું જે કાર્ય કરવાની ઈચ્છા પહેલા કરવી કે આવું નિર્દોષ મારું પરિણામ હોવું જોઈએ એ પણ થઈ ગયું, બે એક સાથે થઈ ગયું એ એનું બધું છે. બીજું એક પ્રતિપક્ષ લઈએ કે વિકારી પરિણામમાં જેવા વિકારી પરિણામ કરવા ધારીએ તેવા થાય કે ન થાય, ઈચ્છા પ્રમાણે થાય કે ન થાય કે ન થાય, એ તો સૌથી પહેલા લઈ લીધું કે એક સમય પછી બીજું પરિણામ, પ્રવર્તમાન પરિણામ પછી બીજા સમયનું ભવિષ્યનું તાત્કાલિક પરિણામ કોનું આવશે એની ખબર નથી, પછી ઉત્તરોત્તર ભવિષ્યમાં કયા પરિણામ થશે એની પણ ખબર નથી, ત્યારે જેની ખબર નથી એને કંટ્રોલ અત્યારથી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એ રીતે પરિણામ ઉપર પકડ જમાવવા જાય તો એ પકડ જામી શકશે નહીં, થઈ શકશે નહીં. એટલે ન થઈ શકે એવું કાર્ય જેને કર્યું છે એને મિથ્યા બુદ્ધિપૂર્વક કાર્ય કરવાનો અભિપ્રાય છે, એની બુદ્ધિ મિથ્યા છે. એટલે એ વાત પણ છોડી દે. હવે વાત એટલી રહી કે એ સ્વવિકાર પરિણામ તો ધારા નથી કરી શકાતા, પણ નિર્વિકાર પરિણામ કરવાની ઈચ્છા છે તો એ તો કરી ઈચ્છા પ્રમાણે કરી શકાય છે નહીં, ઈચ્છા પ્રમાણે કરવાનો પ્રશ્ન નથી. અહીંયા એવું કાર્ય થઈ શકવા યોગ્ય છે, કરી શકવા યોગ્ય છે, પણ તે ઈચ્છા પ્રમાણે નહીં, ઈચ્છાને આધીન નહીં. પોતાના સ્વદ્રવને શ્રદ્ધામાં અને જ્ઞાનમાં નિશ્ચિત કરે તો પોતાનું સ્વરૂપ નક્કી થતા અને પોતાના સ્વરૂપનો સ્વીકાર થતા આપોઆપ પરિણામ યથાસ્થાનમાં નિર્વિકાર થાય છે, કે જે પરિણામમાં પછી એને ફેરફાર કરવાની મિથ્યા બુદ્ધિ પણ રહેતી નથી. બે એક સાથે થાય છે પરિણામ. જે નક્કી કર્યું એ પુરુષાર્થ થયું થયું કે પુરુષાર્થ રહિત થયું, પોતાના શ્રદ્ધાનુમાનમાં પોતાના સ્વસ્વરૂપનો નિશ્ચય થયો તો પુરુષાર્થ સહિત થયો કે પુરુષાર્થ રહિત થયો? પુરુષાર્થ સહિત થયો. પછી પુરુષાર્થ ના આવ્યો એ વાત રહેતી નથી. એક વાત ખ્યાલમાં એ રાખવા જેવી છે કે પ્રતિ સમય આત્મામાં પુરુષાર્થ દરેક જીવમાં પ્રણમી રહ્યો છે. કોઈ જીવ પુરુષાર્થના પરિણામનો ક્યારેય પણ એક સમય માત્ર પણ ન હોય એવું નથી કોઈ પણ જીવ માટે. હવે જે પુરુષાર્થ એને પોતાને દુઃખમાં અને અહિતમાં કાર્ય કરે છે તે એનો ઊંધો પુરુષાર્થ છે, કુપુરુષાર્થ છે. અને જે એના આત્મિક સુખ શાંતિમાં કાર્યગત થાય તે પુરુષાર્થ એનો સાચો પુરુષાર્થ, સુપુરુષાર્થ છે. એટલે પુરુષાર્થના અવળા સવળાપણાનો વિચાર કરવાનો રહ્યો. પુરુષાર્થ કરવામાં કરવાનો તો ક્યારે વિચાર કરવાનો રહેતો નથી. કોઈ પણ જીવને પુરુષાર્થ સંબંધી જો વિચારવામાં આવે તો પુરુષાર્થ ન કરવો કે કરવો એ પ્રશ્ન સ્થાને છે. કેમ કે આત્માના ગુણોમાં સર્વગુણો સર્વકાળે પરિણમનશીલ છે, તો પુરુષાર્થ જેની પર્યાય છે એવો વીર્ય ગુણ પણ સર્વકાળે પરિણમનશીલ છે. થયો દ્રવ્યમાં એ સામાન્ય ગુણ છે, જળમાં જળની શક્તિ છે, ચેતનમાં ચેતનની શક્તિ છે, તો એ તો એનો ગુણ તો સર્વકાળે પરિણમે જ છે. એટલે પરિણમે જ પરિણમી રહ્યા છે અને પરિણમ તો જેને બંધ કરી શકાતો નથી, એને પરિણમાવ્યો કે નહીં પરિણમાવ્યો એ પ્રશ્ન સ્થાને છે, એ પ્રશ્ન તો રહેતો નથી. એટલે સવો કરવાનો સવાલ છે કે જે પર્યાય શ્રદ્ધા જ્ઞાનની અંતર્મુખ થતા પોતાના સ્વદ્રવને શ્રદ્ધાના વિષયમાં વિષય કરે છે, જ્ઞાનથી જ્ઞાનનો વિષય કરે છે, તે પર્યાય પોતે શુદ્ધ થઈ પછી એ શુદ્ધ પર્યાયમાં એને શું ફેરફાર કરવો છે? કે એને કોઈ ફેરફાર કરવાનો તો પછી ભાવ કે ઈચ્છા કે અભિપ્રાય રહેતો નથી. એટલે આપોઆપ એમ કહે છે કે જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યારે નક્કી કરનાર વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ, એ પર્યાય પોતે જ દ્રવ્યમાં અંતર્મુખ થયેલી છે હવે દ્રવ પોતે પર્યાય પોતે જ અંતર્મુખ થયું પછી કોને ફેરવવાનો પ્રશ્ન રહે છે કે પછી કોઈ ફેરવવાની વાત જ રહેતી નથી. પ્રશ્ન આપો આપ સમાપ્ત થઈ જાય છે અહીંયા. અથવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જે પર્યાયમાં ફેરફાર કરવાનો પ્રશ્ન, વસ્તુના સ્વરૂપ જ્ઞાનના અભાવમાં ઉત્પન્ન થયેલો જે પર્યાયમાં ફેરફાર કરવાનો પ્રશ્ન, એ સ્વરૂપ જ્ઞાન થતા એ પ્રશ્ન જ ઉભો રહેતો નથી. મારું પર્યાય દ્રવમાં અંતર્મુખ થઈ ગઈ, હવે જેની અંતર્મુખ થઈ ગયું પરિણામમાં એ શું અનુભવ કરે છે? તે અનુભવ કરે છે કે પરિણામ અંતર્મુખ છે, પર્યાય સમયે સમયે નિર્મળતામાં વિકાસ કરતી જાય છે, અંતર્મુખ વળેલી પર્યાય છે અને સમયે સમયે નિર્મળતામાં વિકાસ કરતી જાય છે, વધતી જાય છે, શાંતિ પણ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં રહ્યું? જે પર્યાય સ્વરૂપમાં લીન છે અને જે સ્વરૂપ લીનતાને કારણે શાંતિ પણ વધતી જાય છે, શુદ્ધતા પણ વધતી જાય છે, ત્યારે હવે એ એમ થઈ ગયું ત્યાં હવે એમાં ફેરફાર તારે શું કરવાનું રહ્યું? કે એમાં કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. કે એવી પર્યાય મટાડીને બીજી કરવી છે એવું તો ત્યાં કોઈને અભિપ્રાય કે ઈચ્છા હોતી નથી. જે કરવા યોગ્ય છે, કર્તવ્ય છે એટલે કરવા યોગ્ય છે, તે થઈ ગયું, કર્તવ્ય કરાવી ગયું, એને કૃત કૃત્ય પણ કહેવામાં આવે છે. કૃત્ય કૃત, કૃત એટલે કરાયું. જે કરવા યોગ્ય છે તે કરાવી ગયું, થઈ ગયું, પછી એને કરવું એમ કઈ વાત બાકી રહેતી નથી. ત્યાં ફેરવવાનું ક્યારે કે ત્યાં કઈ ફેરવવાનું રહેતું નથી. અને તે પર્યાય પોતે દ્રવના કાબુમાં આવી જ ગયેલી છે. પરિણામના વિકારની ઉત્પત્તિ થતી નથી, તેથી તે પરિણામ કંટ્રોલમાં આવી ગયા છે એમ કહેવામાં આવે છે. એનું ઉપલક્ષણ છે, ઉપલક્ષણ એને કહે છે. કેવી રીતે? જે જ્ઞાન જાગૃત થઈ ગયું કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, એને એનું પોતાનું પરિણામ કંટ્રોલ બહાર જતું નથી. જાગૃત પરિણામમાં સંયોજ્ઞાન રૂપી લગામ છે. સાધકજીને આંશિક જે રાગાદી પરિણામ થાય છે, પૂરેપૂરા થતા નથી, આંશિક થાય છે, એ પણ એના સંયોજ્ઞાન રૂપી લગામમાં છે. કદી સંયોજ્ઞાનીને ધર્મીને નિરર્ગળ પરિણામ થતા નથી, આગળિયા વિનાના કંટ્રોલ વિનાના પરિણામ થતા નથી. જેમ ગાંડા માણસને અને ડાયા માણસને પરિણામ ચેષ્ટામાં શું ફેર છે? કે ગાંડપણ છે અને જે પરિણામ આવે છે તેવી ચેષ્ટા થાય છે એનો એને ખ્યાલ રહેતો નથી. ડાયા માણસને પરિણામ થાય છે પણ એને જાગૃતિ છે કે આ મર્યાદા છે અને આ મર્યાદા નથી, ત્યારે એ મર્યાદામાં રહે છે. કેમ કે મર્યાદાનું ભાન ચૂકતો નથી. એમ જ્ઞાની હું એક આત્મા છું, મારી આટલી જ મર્યાદા છે એના ભાનમાં છે, એટલે એનું પરદ્રવ્યાશ્રિત પરિણામ છે એ કંટ્રોલમાં રહે છે, નિરર્ગ થતા નથી. એ પરિસ્થિતિ એની સહજ છે. જે અનંતાનંદના કષાયના પરિણામ સંસારી જીવને થાય એવા સંવેદનાને થતા નથી, થઈ શકતા પણ નથી, થઈ શકતા જ નથી. એની અશક્તિ છે એવું કાર્ય કરવા માટે તે અશક્ત છે. જેમ કોઈ આર્ય સજ્જન માણસને એમ કહે કે તમે માગો તો આપું, ફલાણાનું ખૂન કરી નાખો, તમે અત્યાર સાધન વ્યવસ્થા બધું ગોઠવી દઈએ, ફક્ત તમારે ખૂન કરવાનું છે, અને એ ખૂન કરો તો પણ તમને કોઈ જાતનો વાંધો ને આંખ ના આવે એવી વ્યવસ્થા પણ ગોઠવી દઈએ. કરે ખરા કે એ પરિણામ એનાથી થઈ શકતા નથી, થઈ શકતા નથી એમ કહેવાનું છે. પરિણામ યોગ્યતા બહાર થઈ શકતા જ નથી. આ એક વસ્તુ વ્યવસ્થા છે. સ્વવિકારી કે અવિકારી પરિણામ યોગ્યતા બહાર થઈ શકતા નથી. યોગ્યતા સમય સમયની છે, યોગ્યતા છે તે સમય સમયની છે. પ્રત્યેક સમયે જે પદાર્થની જેવી યોગ્યતા તે પદાર્થનું તે જ સીમામાં તે જ મર્યાદામાં પરિણમન થવું એ સિવાય બીજું થવું અશક્ય છે. આ વસ્તુ સ્થિતિ છે પરિણામના વિષયમાં. તો અહીંયા કહે છે કે જે જ્ઞાની છે, ધર્મી છે, જાગૃત છે, સંયોજ્ઞાન રૂપી જેને લગામ છે, એના કષાયના પરિણામ પણ મર્યાદિત થાય છે. એટલા માટે અવિરત સમય દ્રષ્ટિને પણ 47 પ્રકૃતિનો બંધ થાય એવા પરિણામ થતા નથી, થતા જ નથી, એટલે એને બંધ નથી એમ કહેવામાં આવે છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની સંભાવના છે. આર્ત ધ્યાન તો ચાલે છે, ધર્મ ધ્યાન ને આર્ત ધ્યાન બે ધ્યાન વર્તે છે. ધ્યાનના પરિણામમાં બે કટકા થઈ ગયા. ધર્મ ધ્યાન આંશિકપણે છે અને આંશિકપણે આર્થ ધ્યાન છે. સવિકલ્પ દશામાં ક્યારેક ચોથે પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન પણ થાય, તો પણ તે ધ્યાનની જે ગતિના પરિણામ તેની જ ગતિ ને નરક ગતિ એ સમય દ્રષ્ટિને એનો બંધ પડે એવું નામ આયુષ ગોત્ર ન બંધાય. એને અઘાતી છે ને, સારો અઘાતિ ન બંધાય એવી અસાતા એવું નામ એવું ગોત્ર ને એવું આયુષ એ ચારે ન બંધાય ન પડે કે જે તિરિંક ને નરક ને હોય. નહીતર આર્ત ધ્યાનનું એ ફળ છે અને રૌદ્ર ધ્યાનનું એ ફળ છે, છતાં એ ફળ એને આવતું નથી. કેમ કે એનો જે રસ છે એ અપૂર્વ ચૈતન્ય રસ છે, તેનો રસ છે ને બાકીના પરિણામમાં એનો રસ છે નહીં, દુઃખા પરિણામ છે. તેથી આ નિરસ પરિણામમાં તેવો નિધતને નિકાસિત બંધ પડતો નથી એ એની સહજ સ્થિતિ છે. એ દ્રષ્ટિએ પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. દ્રવ્યને પર્યાયને કાબુમાં રાખવાનો રાગની ઈચ્છા કર્યા વિના પણ, કર્યા સિવાય પણ એક ઉપલક્ષણથી જોઈએ તો પર્યાય એના કાબુમાં આવી ગઈ છે. ક્ષણ ક્ષણ એને કસાય ઘટતો જશે એવી સ્થિતિ છે પર્યાયની, અને ક્ષણે ક્ષણે એની શુદ્ધતા વધતી જશે એવી એની સ્થિતિ છે. એટલે પ્રતિક્ષણ પ્રતિક્ષણ મોક્ષ પ્રત્યે મોક્ષ માર્ગમાં અનન્ય ભાવે તે આગળ વધી રહ્યો છે એને પર્યાયમાં ફેરફાર કરવાનો પ્રશ્ન પૂછી રહેતો નથી. આવરાવવાનો સંભવ છે પણ એની શંકા પડતી નથી. પ્રવર્તમાન પુરાણને કારણે એને શંકા પડતી નથી. જેમ કે મોટર ચલાવવા વાળાને એક્સિડન્ટની સંભાવના છે, પણ એ નિશંકપણે જ ચલાવે છે ત્યારે, કે શંકા રાખીને ચલાવે છે. જો શંકા પડે તો ચલાવે નહીં, એને સેલ્ફ કોન્ફિડન્સ નથી એમ કહેવામાં આવે છે. આત્મવિશ્વાસ સાથે એ કાર્ય ચાલે છે. અને પ્રતિ સમય જે વધતું નિર્મળ પરિણમી છે, એમાં એને કોને પૂછવા જવાનું છે કે હવે આમાં શું થવાનું છે, એને શંકા અને અવિશ્વાસ ઉત્પન્ન થતો નથી. વધતું જાય છે ને પૂર્ણ થઈ ગઈશ, અલ્પકાળમાં પૂર્ણ થઈ ગઈશ એવો એને નિશંક, મોક્ષની પણ નિશંક પ્રતીતિ છે. જેને બંધ મોક્ષના અભાવ રહીત સ્વદ્રવની નિશંક પ્રતીતિ છે, એને પર્યાયના મોક્ષની પણ નિશંક પ્રતીતિ છે. એટલે આવીને આવી પરિસ્થિતિ ચાલુ રહેવાની, વધતી જ જાય છે પ્રતિ સમયે. પછી આવીને આવીને એ પ્રશ્ન નથી, વધતી જાય છે એની ગતિ જ આગળ છૂટી જાય છે. મોક્ષ પ્રતિ એની ગતિ છૂટી જાય છે. સાહિત્યમાં શોષણ હોય તો પણ ભમી ગયો તો મિથ્યા જ થઈ ગયો, ભમી જાય એને મિથ્યા જ થઈ ગયો. એ તો પરગતિગળ પરાવર્તન સુધી વધુમાં વધુ કાળ જન્મ મરણ કરે. ઓછામાં ઓછો કોઈ પણ બીજા સમયે પણ પાછો સંયુક્તમાં આવી જાય, અંતર્મૂર્તમાં પણ બીજા સમયમાં. એટલે જગન્ય અંતર્મૂર્તમાં પણ એ પાછો શુદ્ધાત્માના અનુભવમાં આવી જાય, અથવા અર્ધપુગળ પરાવર્તનમાં ક્યારેક પણ આવી જાય. એને જે સ્વાદ લીધો છે, એને જે અસ્તિત્વ વાસનું છે, એના કારણે અનંતકાળ પરિભ્રમણ કરશે. ક્યાંય ફરીને ઠામ નહીં થાય અનંતકાળ પર્યંત. જે લીધી છે અમે ફરી જાય છે, છતાં કેમ પકડી લે છે એ અસ્તિત્વના બોલમાં એમને લીધું છે. નહીંતર તો અનુભવમાં લીધું છે, પણ એમને તો અસ્તિત્વમાં એ વાત કહી લીધી છે. આગળ વાત લઈ લીધી છે સંયુક્ત દર્શન પહેલા, સંયુક્તતાના એ વાત સંબંધ લઈ લીધો છે. અસ્તિત્વ એક વખત પણ ભાષો તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. હવે આગળની વાતમાં એ વાત અનુસંધાનમાં છે કે જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, છટકી જાય છે. અહીંયાથી આગળ કસાયના પરિણામમાં ઊંધી દિશામાં જરાક આગળ વધે ત્યાં નિર્બળતા, કસાયની નિર્બળતા ઊભી થાય છે. જેમ કે નિર્બળ માણસ ઊભો થવા જાય, હલવા જાય ને પડી જાય, તો નિર્બળ થઈ ગયેલો જે કસાય કદાચ જરાક આગળ વધે તો પાછો પડે છે. આગળ વધે તો પણ પગ પાછા પડે છે, અર્થાત તેની પ્રકૃતિ જોર ખાતી નથી. એક વખત સંયુક્ત આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે, પાછો એને સંયુક્ત થઈ જાય છે. એમ થવાનું કારણ, એમ થવાનું મૂળ કારણ, અહીંયા મૂળ શબ્દ વાપરો છો, એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાષણ તે છે. એક વાર એને ઘર ભાષી ગયું, પોતાની સત્તા ભાષી કે પ્રત્યક્ષ રૂપે આવ્યો છું, એ પછી એને ચોંટ મારી છે જે એને, એ ચોંટ એની અનંતકાળ પર્યંત સસ્તી નથી. એમ થાય એક વખત એને અંદર માં ચોંટ ખાવી જોઈએ. ઓછી સમજણમાં બીજી હોય તો એના સંસ્કાર જાતા નથી. સપનું આવી ગયું હોય કે કાયમ શ્વાસ થઈ ગયો હોય ને એવી દીક બહુ તીવ્ર પરિણામથી લાગી ગયું હોય ને તો પછી એવું કાંઈ જોવે ને ત્યાં એવો ભય થઈ આવે, એવું કાંઈ જોવે ત્યાં એવો ભય. એ તો એક પરદ્રવ્ય સંબંધિત છે, જે દ્રેક્ષ પ્રકાર ભાવથી સર્વથા ભિન્ન છે એવા વિષયના પણ પરિણામ આટલી અસર કરી ભોગવે છે. તો અનંત અદભુત આશ્ચર્યકારી મહિનાવંત જે આત્મતત્વ છે એની સાથ ખાધી હોય પરિણામે એના એનું અસ્તિત્વ ભાષી ગયું છે. અસ્તિત્વ જેવું જો છે કે મારી સત્તા આવી છે, આવી મારી સત્તા છે ખોટી ગયું. એ સંયોગ દર્શન તો પામશે પણ પામીને પડી જશે તો પણ ઠેકાણે આવવાનું કારણ એને આ અસ્તિત્વ પાછું એ મૂળ કારણ છે એવી વાત લીધી છે. એનું પ્રશ્ન નથી પણ આ તો જ્ઞાન કરાવે છે. પ્રશ્ન ઉઠે અસમાધાન થાય તો એનું આ સમાધાન છે. બાકી જે મોક્ષ માર્ગમાં સમયે સમયે ક્ષણે ક્ષણે અનન્ય ભાવે પ્રવર્તી રહ્યો છે તેની નિસંગતા પણ અલૌકિક છે. સમ્યક દ્રષ્ટિ નિસંગ છે અને નિર્ભય છે. ભગવદાધિકારમાં સાત બોલ લીધા છે. એની નિસંગતા પણ અલૌકિક છે. એનું માપ જગતના પદાર્થોથી નીકળેલું નથી એવી અનુપમ નિસંગતા છે. એટલે કે ત્યાં દ્રષ્ટાંત દીધા છે કે વજ્રપાત થાય તો અરે ચૌદ બ્રહ્માંડ ભલે ફરી જાય પણ એની નિસંગતા ફરતી નથી. એવી હાજરા હજુર પરમાત્મા ઉભો છે અને પછી એનું બીજું શું રસ લેવાનું કારણ છે. એને કોઈ સંયોગની ઓળખ લેવાની કોઈ જરૂર નથી. આવા પરમાત્માના આધારે પરિણામ પ્રવર્તે છે એની નિસંગતા પણ અભેદ પરિણામને કારણે અલૌકિક છે. શંકા તો ત્યાં ભેદભાવનું પરિણામ હોય ત્યાં થાય, છેતું પડતું હોય ત્યાં થાય. તો કોને ખબર આજે આમ થાય છે ને કાલે આમ થશે તો જ્યાં અભેદ પરિણામ છે ત્યાં એની નિસંગતા પણ અલૌકિક છે. અને એ પરિણામની સ્થિતિ એવી છે કે એની કોઈ વાત પૂરી ભાષામાં આવે નહીં ત્યાં એનું કહેવું અને કે કેવી રીતે એ કોઈ કહેવાનો વિષય નથી. એ તો એમ કહીને રોજવું પડે છે કે અવક્તવ્ય છે, કહેવાયું નથી, અનિર્વચનીય છે. પણ એ નિસંગતા પણ અલૌકિકને અભૂતપૂર્વ હોય છે, ક્યારે પ્રિય ન થયેલી હોય છે. એટલે એમાં એને જરા પણ શંકાનો અવકાશ નથી. એનું દ્રવિજ્ઞાન પર્યાય કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ત્યાંથી હવે ન્યાય આપે છે. આ પર્યાય આવે છે ક્યાંથી? કે દ્રવ્યમાંથી. બીજા અન્ય દ્રવ્યમાંથી તો આવતી નથી, સ્વદ્રવ્યમાંથી પોતાનું પર્યાય ઉત્પન્ન થાય છે. માટે જે આખા દ્રવ્યને કાબુમાં લેવી જોઈએ, જેનો દ્રવ ઉપર કબજો છે એટલે પોતાના પ્રદર્શનમાં છે. સ્વદ્રવ તો કર્યું નથી, પ્રદર્શન કામ પોતે જ છે. તો એમ જ્યાં ધામ થયું એને સ્વદ્રવ ઉપર કાબુ લીધો. હું પોતે જ આવો છું પરમાત્મા સ્વરૂપે, ત્યાં એને કાબુ લઈ લીધો અને પોતાના કાબુમાં આવી ગયું, કબજામાં આવી ગયું. એ સુગાનીજી બહુ સારો કોઈ નુકસાવ્યો છે આ વિષયમાં કે દ્રષ્ટિ ભલે સમ્યક દર્શન રૂપ સમ્યક દ્રષ્ટિ, તે દ્રષ્ટિ ભલે એ જ્ઞાનનું એક પર્યાય છે. આખું દ્રવ નથી એ કાંઈ, એ તો આખા દ્રવમાં અનંત ગુણના એક ગુણની એક સમયની પર્યાય છે. તો પણ તેનું કાર્ય આખા દ્રવને, પરિપૂર્ણ દ્રવને, અનંત સ્વભાવી દ્રવને કબજામાં લેવાનું છે. દ્રષ્ટિએ જ્યાં દ્રવ ઉપર કબજો લીધો, બસ જાણે વાત પૂરી થઈ ગઈ. એક અપેક્ષા એક મારે તો એની વાત કરી છે. જ્યાં ઘરમાંથી દોલત મળી, પૂરી સુનતા એને પ્રાપ્ત થઈ ગઈ. હજી તો ભોગવી નથી, તો ભોગવી નથી તો ભોગવશે. હવે એમાં એને શંકા પડતી નથી. એટલે એમ કહ્યું કે દ્રવ્યમાં દ્રવ્યમાંથી પર્યાય આવે છે. અને જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું, એટલે શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકારી લીધું, ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ. દ્રવ કાબુમાં આવી ત્યાં પર્યાયો કાબુમાં ન આવી એ વાત પ્રશ્ન રહેતો નથી. પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી, એનો કાબુ છે. આવું સ્વદ્રવ પણ છું, આવા સ્વરૂપો છું, એમ સ્વીકારના શ્રદ્ધા જ્ઞાનના સમ્યકપણે નિર્મળતા થઈ ગઈ, એ જ એનું કાબુપણું છે. કાબુમાં બીજું શું કરવું છે? કે સમ્યક હોવું જોઈએ, પરિણામ નિર્મળ હોવું જોઈએ, તો એ શું એને કરવાની ઈચ્છાથી એને કર્તૃત્વના અભિપ્રાયથી ન થાય, પણ આ વિધિ થાય છે. તો તારે થાય છે એથી મતલબ છે કે તારો કર્તૃત્વ સાથે મતલબ છે. એ શું પરિસ્થિતિ છે કે પુરુષાર્થનું સ્વરૂપ જીવે કલ્પિત રીતે અન્યથા નક્કી કર્યું છે, બીજી રીતે નક્કી કર્યું છે, વિપરીત રીતે નક્કી કર્યું છે. કે કરું 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 એમ જોર આવે કઈ કરવાનું, પછી કાર્ય થાય એમ નામ પુરુષાર્થ કર્યો. કરું કરું થાય કોઈ પણ કાર્યના વિષયમાં કરવાનો જોર આવે, એ કાર્ય કરવાનો જોર આવે ઈચ્છાર્થમાં, અને પછી કાર્ય કરે ત્યારે એને પુરુષાર્થપૂર્વક કાર્ય કર્યું એમ સમજે છે. આ પ્રકારે જે પુરુષાર્થનું સ્વરૂપ જીવો સમજે છે એને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી. સમ્યક પુરુષાર્થ કેવો હોય એના સ્વરૂપની એને ખબર નથી. એટલે પોતાની કલ્પના પ્રમાણે પુરુષાર્થ કરીને સ્વકાર કરવા માંગે છે કે હું મારા પરિણામને સમ્યક કરું, મારા પરિણામને શુદ્ધ નિર્મળ કરું. પરિણામના કરવા ઉપર જોર લગાવીને પુરુષાર્થ કરવાનો જે વિચાર આવે છે, એ પ્રકારે તો એવા પરિણામ કરોડ પ્રકારના કોટી ઉપાયો એને કહે છે. કોટી ઉપાયો પણ એમ સમ્યક થતી નથી, અને એમ શુદ્ધતા થતી નથી, અને પરિણામમાં એ રીતે કંટ્રોલ કરી શકાતો નથી. દ્રવ્યના આશ્રે પર્યાય નિર્મળ થવા લાગ્યું, ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગયું એમ સમજાય છે, એમ અનુભવાય છે. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યા જ્ઞાન કરીને સંવેજ્ઞાન થયું, અને મિથ્યા શ્રદ્ધા પલટી અને સમ્ય દર્શન થયું. જ્યાં આત્મસ્વભાવ નક્કી થયો, આત્મ સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાનમાં નક્કી થયો, ત્યાં નક્કી થન કરનાર શ્રદ્ધાને જ્ઞાન પોતે સમ્યક થયા, અને પરિણામમાં નિર્મળતા વ્યાપી. બસ સમ્યકતા પરિણામમાં ઉત્પન્ન થઈ, એ કરવા યોગ્ય તે થયું. એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી, તે પણ વસ્તુનો ધર્મ છે. જો આ વિશેષ વાતને પાકી કરી છે કે આમ નહોતું થતું ને આમ થવા લાગ્યું એમાં એને કઈ નવું નથી લાગ્યું. પોતાનું શરીર જોતા પોતાની વસ્તુનો સ્વભાવ વસ્તુ ધર્મ કહો કે વસ્તુનો સ્વભાવ આનંદ પરિણમવાનો છે. બીજી રીતે પરિણમવાનો વસ્તુનો સ્વભાવ નથી. એમ પણ વસ્તુની પ્રતીતિનું જ્ઞાન ત્યાં વર્તે તેવું પાકું થાય છે. આવું શુદ્ધ પરિણામ થયું કેમ થયું એ પણ એનું કોઈ વિષ્ણુ કે એનું કોઈ આશ્ચર્ય કે એનું કોઈ શંકા આશંકા થાય અજાણ પણ થાય નથી. વસ્તુ આમ જ પરિણમે એ વસ્તુનો સ્વભાવ છે. તેથી વસ્તુ સ્વભાવ એ ધંધો ધર્મની પરિભાષા અથવા સૂત્ર એ પ્રમાણે કરેલું છે. શબ્દ અનુસાર અર્થ કરવો તેને પરિભાષા કરવી એમ કહેવામાં આવે છે. સંસારની પહેલી ગાથાની ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર દેવ, હું આ સમયસારની ટીકા કરું છું એના શબ્દ વાપરો છે કે હું પરિભાષણ કરું છું. પરિભાષા વ્યાખ્યા પ્રસંગસિંહણે આપણે કીધી કે પરિભાષણ એનું અહીં નામ છે. તે પરિભાષણ તો એનો અર્થ કર્યો છે કે જેવો ભાવ જેવો અર્થ હોય તેવી ભાષા કરવી તેને પરિભાષા કહે છે. અહીંયા એમ કહે છે કે વસ્તુનો જેવો સ્વભાવ છે તેવી જ તેની પરિણમ થાય તે ધર્મની પરિભાષા છે. એને ધર્મ કહેવાય એવી ધર્મની પરિભાષા છે. ધર્મ કોઈ રૂઢિ રિવાજ એ કોઈ ધર્મનું સ્વરૂપ છે? સામાન્ય રીતે અંધશ્રદ્ધા છે, જે કાંઈ સંપ્રદાયના રીત રિવાજો હોય છે એને ધર્મ માની બેસવામાં આવે છે. માળા ફેરવવી કે પૂજા કરવી કે ઉપવાસ કરવો કે દાન દેવું એ કોઈ ધર્મનું સ્વરૂપ નથી એમ કહે છે. એ ધર્મ નથી અને ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મનું સ્વરૂપ તો વસ્તુનો જેવો સ્વભાવ છે તે ધર્મ છે અને તેનું પરિણમન થયું તે પ્રગટ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ પોતે ધર્મી છે, એ ધર્મને ધારણ કરનાર પોતે ધર્મી છે અને પરિણમન થયું એવું જ પરિણમન થયું તે તેનો ધર્મ છે. આ સિવાય ધર્મની બીજી કોઈ પરિભાષા નથી. પહેલીવાર જૈન દર્શનનું સૂત્ર વાંચી ત્યારે બધા વિચારો ખૂબ આવ્યા છે. આને બધા કેટલા કેટલા ક્રિયાને લોકો ધર્મ માને છે, ગળા દયા પાડે તો કે ધર્મ પાડે. દેશ દ્રષ્ટાંત આપતા ધર્મ તો એવો કહી નાખો છે વિગ્રહ કે વાઘરો માગણ એમ કે એ બાપની એક બીડી આપજો ધર્મ થશે. શું કહેતા? બીડી પીવી તે વ્યસન છે અને અધર્મ છે. ધર્મને ત્યાં સુધી લોકો ત્યાં દેખ્યું કે એક બીડીને કોઈ દાન આપે કે એને ધર્મ થાય. કોણ માગનાર? મને તમે બીડી આપો તો તમને ધર્મ થશે. ત્યાંથી માનીને ધર્મ એટલો સસ્તો કરી નાખ્યો કે ઠીક પડે એમ પોતાની કલ્પના પ્રમાણે માંડો પડે ત્યાં અમિત વેદ ન લાવે. ત્યાં તો બરાબર જાણકાર ડાક્ટર હોય એના સિવાય કોઈ દવા કરવી નથી. મળીએ તો સારા ડાક્ટરના હાથે એમ કે ત્યાં ભલે હાજર નહીં કરી દે પણ મરણ તો એના હાથે એમ કે. એટલે કે એની પસંદગીમાં તો બીજું કઈ આવ્યું જોઈએ. અને ધર્મમાં કુંભાર હોય ને વાણંદ હોય તો વાળ કાપતા કાપતા ધર્મની ફિલોસોફી હાથે એમાં બધાને સુખ. મોકળું ક્ષેત્ર છે, કોઈ રોકટોક કરનાર તો છે નહીં. અફસોસ કરતા કોઈ વાત ત્યારે આ ક્ષેત્ર ધર્મના ધર્મ ધુરંદર એવા તીર્થંકરોનો અભાવ થઈ ગયો. અત્યારે કોઈ રોગનો રોગ તો કરનાર રહ્યા નહીં કે અતિ શ્રીમંત છે ને, એટલે એમની સામે કોઈ અવાજ નહીં ઉઠાવી શકે. બીજા સન્યાસીજી કોઈ પણ ધર્મના વિષયમાં પ્રવૃત્તિ કરે કે આવો ધર્મ છે એમ પ્રસિદ્ધ કરે, તીર્થની પ્રવૃત્તિ એને કહે છે. તો પૂરા પુણ્ય હોવાથી એના વિરોધ થાય એવું બને છે. અને એવો ધર્મ નથી ને આવો ધર્મ છે એમ હિન્દુઓ કહેવાળા પણ સામે જોર કરે છે. એ જઈને એમ કહેતા ગરીબે અત્યારે ભગવાન નો વિરોધ થઈ ગયો, કોઈ ચૂંટણી કરાયા તો 2500 વર્ષ થઈ ગયા, કોઈ કહેનાર રહ્યું નહીં. ધણી નગરમાં ઢોર જેમ ગમે તેમ ફરે, કોઈ ચારનાર નહીં. ધર્મના ક્ષેત્રમાં પણ ગમે તે જીવ સાધારણ પ્રાણી ગમે તેવા ગમે તેમ ધર્મને નામે ધર્મ ચલાવે છે એવું બધું અહીંયા ચાલે છે. અફસોસ કરતા છે કે અતિ કિંમતી મૂલ્યવાન વસ્તુ છે, જીવને પરિભ્રમણનો નાશ કરનાર છેદ કરનાર ધર્મ છે, અને સર્વ સિદ્ધિનો ઉપાય પણ ધર્મ છે એની મૂલ્ય જવા પણ ઓછું આપવું જોઈએ. પૂરી ગંભીરતાથી એ વિષયમાં પ્રવેશ કરવો જોઈએ, અથવા પૂરી ગંભીરતાથી એ વિષયને સ્પર્શવો જોઈએ. હળવો કરીને થઠ્ઠામશ્કરીથી પણ એ વિષયને સ્પર્શ કરવો જોઈએ. આ તો ઘણા વક્તા છે એ પણ એ પ્રકારે ચાલે છે. એ ધર્મના વિષયમાં તો પૂરી ગંભીરતા હોવી જોઈએ, કેમ કે અતિ ગંભીર વિષય છે. એટલે વસ્તુ કેમ આમ પરિણમી ધર્મ સ્વરૂપે નિર્ણય પરિણમી એ પ્રશ્ન પણ રહેતો નથી. એ વસ્તુના આધારે નિષ્ણ થાય છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી, વસ્તુનો આવો જે મૂળ સ્વભાવ તે ટિકાળ હોવાથી ક્યારે ફરતો નથી, બદલતો નથી, ફેરફાર થતો નથી, અત્યારે પણ તે ફર્યો નથી. અને પર્યાયના કર્મની ધારા તૂટી નથી. શું જોયે છે કે મારી આ પ્રકારે ધર્મ રૂપે પરિણમ્યાના સ્વભાવ વાળી છે, તે ક્રમસર પરિણમી રહી છે, એમાં ધારા તૂટતી નથી. એમ અનુભવી જોયે છે એની નિસંગતા કેટલી. જે અનંત સામર્થ્યવંત પદાર્થના આધારે જે નિસંગતા થાય, એ નિસંગતામાં પણ અનંત શક્તિ એવી છે. જેમ જળ પરમાણુનું જડત્વ પણ અનંત છે, એક રજકણને કોઈ પણ અનંત પ્રકારના પ્રયોગ દ્વારા સચેતન કરી શકાય નહીં એનું અનંત જડત્વ છે. કેમ કે જે સ્વભાવ હોય તે અનંત હોય છે, પરિપૂર્ણ હોય છે, તે અલ્પ અને અધીરો હોતો નથી. એમ ચૈતન્યનું ચૈતન્યનું એ અનંત અને પરિપૂર્ણ છે, એના ક્યાં અધિરાસ છે. તે પર્યાયના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતા, આવો છું આવો છું આવો છું આવો છું એમ સ્વીકાર કરતા પર્યાયની નિર્ણય ધારા શરૂ થઈ ગઈ. અને જ્ઞાન આદિનો અનંત પુરુષાર્થ તેના ભેદો જ આવ્યો. સહજ પરિણમન થઈ એમાં પણ સહજ પુરુષાર્થ સાથે ને સાથે આવી ગયો. એમાં પુરુષાર્થનું પરિણમન હવે કેમ પુરુષાર્થ થયો, કેમ કરવો એ પ્રશ્ન રહેતો નથી. પોતાનું પુરુષાર્થનું પરિણમન પણ બરાબર સુયોગ્યપણે યથાસ્થાનમાં બળવાન પણ વર્તે છે, તે પણ એના અનુભવમાં ધર્મ રહે છે. તેથી પુરુષાર્થ નું શું તે પ્રશ્ન ત્યાં રહેતો નથી. પુરુષાર્થ નું સ્વરૂપ જાણે તો અનેક પ્રશ્ન પુરુષાર્થ સંબંધીના અંતિ ધારણા પૂર્વકના છે છૂટી જાય છે. સ્વીકાર કરતા લીધે પછી જેવું છે આવું દ્રવ છે આવો સવાલ છે એમ સ્વીકાર કરતા પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ, નિર્મળ પર્યાયની ધારા ચાલુ થઈ, ચાલુ થઈને વધતી ગઈ. એના જ્ઞાન આદિનું જ્ઞાન એવું અનંત ગુણ પુરુષાર્થ અહીં તો પુરુષાર્થ એના સાથે જ આવી ગયો, ભેગો જ આવી ગયો. પુરુષાર્થ નો શું પ્રશ્ન રહેતો નથી. અનંત ગુણો સવા થાય છે એટલે એને મૂળ ગુણ સદંશન મૂલો ધર્મો મૂળ ધર્મ એટલા માટે કહેવામાં આવે છે કે અનંત ગુણો જ્યાં સંયુક્ત થાય ત્યાં સર્વગુણાંશ અંશે સર્વગુણો સંયુક્ત થઈ જાય, શુદ્ધ થઈ જાય પરિણામમાં. એવું એનું નિર્મળ પરિણામ થવાનો વસ્તુ ધર્મ છે, વસ્તુનો એ સ્વભાવ છે. પુરુષાર્થનું સ્વરૂપ પુરુષાર્થ પોતાના સ્વરૂપને પરિણામ પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ કરીને જોર પકડે કે આવો જ છું. જ્ઞાનમાં પોતાના પ્રત્યક્ષ સ્વરૂપની પ્રત્યક્ષતામાં આવીને જોર આવે એને પુરુષાર્થનું સહજ જોર ઊભું થાય અને પુરુષાર્થનું સ્વરૂપ કહેવામાં આવે છે. જોરથી વેગપૂર્વક પરિણામનું ઉત્પન્ન થયું ઇથળીને પરિણામ સ્વરૂપ પ્રત્યે જોઈએ, ઇથળીથી અને સ્વરૂપ પ્રત્યે પરિણામ જાય, સમ્મુખના પરિણામ રહે એમાં પણ બળવાન પણ રહે, જોર રહે, શક્તિ રહે, ત્યારે એની પુરુષાર્થ સાથે ચરણ કરવામાં આવે છે. એ એક લક્ષણથી વિચાર કરીએ કે કોઈ પણ જીવને આવા સહજ પુરુષાર્થથી હજી પહેલાના પહેલું નિર્વિકલ્પ ઉક્ષણ સમય દર્શનનો કાળ હોય, પહેલું જાય ધર્મની પ્રથમ અવસ્થા છે, ત્યારે તે શુદ્ધોપયોગમાં વર્તતો જીવ તે જીવને સ્પર્શાદી વિષયોનું જ્ઞાન થતું નથી. કોડવનેજીની રહસ્યપૂર્ણ તિથિમાં એટલે એ જીવને ક્યારે પણ એ કાળે પણ જે કોઈ પ્રતિકૂળતા હોય અને ગમે તેટલી પ્રતિકૂળતા હોય, પ્રતિકૂળતા હોવાનું પણ ગમે તેટલી પ્રતિકૂળતા હોય તો પણ ત્યાં તેના પુરુષાર્થની બળ એટલી છે કે એ પુરુષાર્થને કારણે પરિણામ સ્વસન્મુખ અંતર્મુખ જ રહે છે અને તે પરિણામને બહિર્મુખ થવા કરવા કોઈ સમર્થ નથી. જગતની અનંતી પ્રતિકૂળતા પણ તે અંતર્મુખ થયેલા ઉપયોગને બહિર્મુખ બહાર લાવવા સમર્થ નથી. બહાર આવે તો પોતાને કારણે અંતરમાં રહે તો પણ એ પોતાને કારણે ઉપયોગ છે. એવો અનંત પુરુષાર્થ ત્યાં છે. પ્રથમ ધર્મની વ્યવસ્થામાં પણ અનંત પુરુષાર્થ છે, ત્યારે તો એ અનંતાનંદ મંદિરને છેદીને ઉભો થયેલો પુરુષાર્થ છે એમ કહેવામાં આવે છે. ખબર જ ન પડે ઉપયોગને બહાર વાળે ક્યાંથી, પણ એ ઉપયોગને ખબર જ ન પડે કે એને બહારમાં કઈ બીજું થાય છે. આત્મા સિવાય યોગ જોડાણમાં રહેલા શરીરને કાંઈ થાય છે એની ઉપયોગમાં ખબર પડતી નથી. એ વ્યાપ વ્યાપકપણે લીન અને મગ્ન થયેલો શુદ્ધ ઉપયોગ છે, એમાં પુરુષાર્થ કેટલો કે અનંત પુરુષાર્થ છે એમ કહે છે. આવે તો તેથી વધુ વધુ પુરુષાર્થ થાય, પણ પ્રથમ દશામાં પણ અનંત પુરુષાર્થ થાય, એ પુરુષાર્થનું સ્વરૂપ છે. પુરુષાર્થ શક્તિનું એ સ્વરૂપ છે. એટલે એકલો વિતરાગી જ્ઞાતા ભાવ રહી તેને અલ્પકાળના મુક્તિ અસંખ્ય સમયના થાય જ ન થવાનો પ્રશ્ન હતો. સ્વદ્રવી કે પરદ્રવી, કોઈ દ્રવી ને ફેરવ્યું નથી, સ્વપરદ્રવી માં કોઈ ગુણી ફેરવવાના રહેતા નથી, દ્રવી ને ફેરવવાની રહેતી નથી, કે તેની સમયે સમયે થતી કોઈ પરિવાર ને પણ ફેરવવાની રહેતી નથી. આમ કર્તૃત્વ બુદ્ધિ, ફેરફાર કરવાની મિથ્યા બુદ્ધિ છે, એ મટી જાય છે ત્યારે જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહી જાય છે, વિતરાગ ભાવમાં રહી જાય છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહી જાય છે, એની મુક્તિ અલ્પકાળમાં થઈ જાય છે. દ્રવ્યને ફેરવી ફેરવવાની બુદ્ધિ કેમ ન રહી, કે વસ્તુનું સ્વરૂપ જ્ઞાન એમ થયું કે કોઈ દ્રવ્યને ફેરવી શકાતું નથી. જળમાંથી ચેતન ન કરી શકાય, ચેતનમાંથી જળ ન કરી શકાય, ક્ષેત્રથી ક્ષેત્રાંતર ન કરી શકાય, કોઈ પણ પ્રકારે દ્રવ્યમાં ફેરફાર કરી શકાતો નથી. જે છે તે છે, સર્વકાળે એમાં ફેરફાર કરવો અશક્ય છે. એવું જ્ઞાન થાય ત્યારે એમાં ફેરફાર કરવાની બુદ્ધિ રહેતી નથી. સ્વતર દ્રવ્યોના અનંત ગુણો છે, તે અનંત ગુણોમાં પણ કોઈ ફેરફાર કરી શકાતો નથી એમ ખબર પડે ત્યારે એમાં ફેરફાર કરવાનો અભિપ્રાય બુદ્ધિ રહેતી નથી. કોઈ પણ પદાર્થની અવસ્થા પણ ઈચ્છા કરીને રાગ કરીને ફેરવાતી નથી, ફેરફાર કરી શકાતી નથી. સમય સમયની યોગ્યતા પ્રમાણે સર્વદ્રવ્યો સર્વકાળે ત્રણી રહ્યા છે, તેમાં કોઈ પણ પ્રકારે ફેરફાર કરી શકાવો અશક્ય છે એમ ખબર પડે ત્યારે પણ એમાં ફેરફાર કરવાનો અભિપ્રાય અથવા બુદ્ધિ રહેતી નથી. એમ જ્યાં સ્વપર પદાર્થના દ્રવ્યની પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ્ઞાન ત્યાં આદિ એવું ન જતા જ્ઞાન જ્ઞાનમાં રહી જાય છે એમ કહે છે. ફેરફાર કરવાનું અભિપ્રાયવાળું જ્ઞાન, મિથ્યા બુદ્ધિ સહિતનું જ્ઞાન, આકુલતા ઉત્પન્ન કરતું જ્ઞાન, દુઃખમાં રમણતા કરતું જ્ઞાન, અનેક દ્રવ્યો પર્યાયમાં ફેરફાર કરવા ચાહે છે તો પણ થઈ શકતો નથી, પણ એનો ઉલટું અને વિપરીત અને વિકૃત પરિણામ છે, એ એને પોતાને જ દુઃખદાયી છે. અહીંયા કહે છે કે તું સ્વતર પદાર્થનું જ્ઞાન કરો તો તારું જ્ઞાન જ્ઞાનમાં ફરી જશે. જ્યાં જ્ઞાન જ્ઞાનમાં ફરી ગયો એટલે વિતરાગતા થઈ ગઈ, વિતરાગી જ્ઞાતા દ્રષ્ટા ભાવ રહી ગયો, એને મુક્તિ અલ્પકાળમાં થશે એની ચિંતા કરવાનો, શંકા આશંકા કરવાનો પ્રકાર ભેટતો વર્તમાનમાં નહીં જ. એને પછી ક્યારેક એ પડીને શંકાશીલ ક્યારે થાય કે એને એ શંકાનું શંકામાં રહેતો હોય ત્યારે. સ્વદ્રવની શંકા ત્યાં બધી શંકા, સ્વદ્રવમાં નિશંક ત્યાં સર્વથા નિશંક, જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્ઞાન ત્યાં શંકા ને સ્થાપ. આ તો બીજો લીધો છે, જ્યાં ધ્યાન છે સ્વતર પદાર્થનું ત્યાં શંકાનું ઉત્થાન થતું નથી, એટલે ત્યાં શંકાની સ્થાપના થતી નથી, શંકાને ઉઠાતી નથી.
ખબર નહીં કાઢ.